ओम शांति। गुड मॉर्निंग। 8 फेब्रुआरी 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूलीना महावाक्य छे। मीठा बाळको, तमे खुदाई खिदमतकार साचा सेल्वेशन आर्मी अर्थात मुक्ति सेना छो। तमारे बधाने शांतिनु सेल्वेशन आपवानु छे। मीठा बाळको, तमे खुदाई खिदमतकार साचा सेल्वेशन आर्मी छो अर्थात मुक्ति सेना छो। तमारे बधाने शांतिनु सेल्वेशन आपवानु छे। प्रश्न छे, आप बाळको पासे ज्यारे कोई शांतिनु सेल्वेशन मांगे छे तो तेमने शुं समझावुं जोईए? उत्तर छे, तेमने कहो, बाप कहे छे શું હમણાં અહીં જ તમને શાંતિ જોઈએ છે? આ કોઈ શાંતિધામ નથી। શાંતિ તો શાંતિધામમાં જ હોઈ શકે છે, જેને મૂળ વતન કહેવાય છે। આત્માને જ્યારે શરીર નથી ત્યારે શાંતિ છે। સતયુગમાં પવિત્રતા સુખ શાંતિ બધું જ છે। બાપ જ આવીને આ વારસો આપે છે। તમે બાપને યાદ કરો। ઓમ શાંતિ। રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે, બધા મનુષ્ય માત્ર આ જાણે છે કે મારી આત્મા અંદર છે। જીવ આત્મા કહે છે ને, પહેલા આપણે આત્મા છીએ પછી શરીર મળે છે। કોઈએ પણ પોતાના આત્માને જોયો નથી, ફક્ત એટલું સમજે છે કે આત્મા છે। જેમ આત્માને જાણે છે, જોયો નથી, એમ પરમપિતા પરમાત્મા માટે પણ કહે છે। પરમાત્મા એટલે પરમાત્મા, પરંતુ એમને જોયા નથી, નથી પોતાને, નથી બાપને જોયા। કહે છે કે આત્મા એક શરીર છોડી બીજું લે છે, પરંતુ યથાર્થ રીતે નથી જાણતા। 84 લાખ યોનિઓ પણ કહી દે છે, હકીકતમાં 84 જન્મ છે, પરંતુ આ પણ નથી જાણતા કે કયા આત્માઓ કેટલા જન્મ લે છે। આત્મા બાપને પોકારે છે, પરંતુ જોયા નથી, નથી યથાર્થ રીતે જાણતા। પહેલા તો આત્માને યથાર્થ રીતે જાણે, ત્યારે બાપને જાણે। સ્વયંને જ નથી જાણતા તો સમજાવે કોણ? આને કહેવાય છે સેલ્ફ રિયલાઇઝ અર્થાત સ્વયં અનુભવ કરવો। તે બાપ વગર તો કોઈ કરાવી ન શકે। આત્મા શું છે, કેવો છે, ક્યાંથી આત્મા આવે છે, કેવી રીતે જન્મ લે છે, કેવી રીતે આટલા નાના આત્મામાં 84 જન્મોનો પાઠ ભરેલો છે, આ કોઈ પણ નથી જાણતા। સ્વયંને નથી જાણતા તો બાપને પણ નથી જાણતા। આ લક્ષ્મીનારાયણ પણ મનુષ્યનું પદ છે ને, એમણે આ પદ કેવી રીતે મેળવ્યું, આ કોઈ પણ નથી જાણતા। જાણવું તો મનુષ્યએ જોઈએ ને। કહે છે આ વૈકુંઠના માલિક હતા, પરંતુ એમણે આ માલિકપણું લીધું કેવી રીતે, પછી ક્યાં ગયા, કાંઈ પણ નથી જાણતા। હવે તમે તો બધું જ જાણો છો, પહેલા કંઈ પણ નહોતા જાણતા। જેમ બાળક પહેલા જાણે છે કે બેરિસ્ટર શું હોય, ભણતા ભણતા બેરિસ્ટર બની જાય છે, તો આ લક્ષ્મીનારાયણ પણ ભણતરથી બન્યા છે। બેરિસ્ટરી ડોક્ટરી વગેરે બધાના પુસ્તકો હોય છે ને, આમનું પુસ્તક પછી છે ગીતા। તે પણ કોણે સાંભળી, કોણે સંભળાવી, રાજ્યો કોણે શીખવાડ્યો, આ કોઈ નથી જાણતા। તેમાં નામ બદલી દીધું છે, શિવ જયંતિ પણ મનાવે છે। એ જ આવીને તમને કૃષ્ણપુરીના માલિક બનાવે છે. શ્રી કૃષ્ણ સ્વર્ગના માલિક હતા ને, પરંતુ સ્વર્ગને પણ જાણતા નથી. નહીં તો કેમ કહે કે શ્રી કૃષ્ણએ દ્વાપરમાં ગીતા સંભળાવી? શ્રી કૃષ્ણને દ્વાપરમાં લઈ ગયા છે, લક્ષ્મી નારાયણને સતયુગમાં, રામને ત્રેતામાં. ઉપદ્રવ લક્ષ્મી નારાયણના રાજ્યમાં નથી દેખાડતા, શ્રી કૃષ્ણના રાજ્યમાં કંસ રામના શ્રી કૃષ્ણના રાજ્યમાં કંસ રામના રાજ્યમાં રાવણ વગેરે દેખાડ્યા છે. આ કોઈને ખબર નથી કે રાધા કૃષ્ણ જ લક્ષ્મી નારાયણ બને છે. બિલકુલ જ અજ્ઞાન અંધકાર છે. અજ્ઞાનને અંધકાર કહેવાય છે, જ્ઞાનને પ્રકાશ કહેવાય છે. હવે પ્રકાશ કરવા વાળા કોણ? એ છે બાપ. જ્ઞાનને દિવસ, ભક્તિને રાત કહેવાય છે. હવે તમે સમજો છો, આ ભક્તિ માર્ગ પણ જન્મ જન્માંતર ચાલતો આવ્યો છે. સીડી ઉતરતા આવે છે, કળા ઓછી થતી જાય છે, મકાન નવું બને છે, પછી દિવસે દિવસે આયુ ઓછી થતી જશે. ત્રણ ચતુર્થાંશ જૂનું થયું તો તેને જૂનું જ કહેવાશે. બાળકોને પહેલા તો આ નિશ્ચય જોઈએ કે આ સર્વના બાપ છે, જે સર્વની સદગતિ કરે છે, સર્વના માટે ભણતર પણ ભણાવે છે, સર્વને મુક્તિધામ લઈ જાય છે. તમારી પાસે મુખ્ય લક્ષ્ય છે. તમે આ ભણતર ભણીને જઈ પોતાની ગાદી પર બેસો, બાકી બધાને મુક્તિધામમાં લઈ જશે. ચક્ર પર જ્યારે સમજાવો છો તો તેમાં દેખાડો છો કે સતયુગમાં આ અનેક ધર્મ નથી. તે સમયે એ આત્માઓ નિરાકારી દુનિયામાં રહે છે. આ તો તમે જાણો છો, આ આકાશ પોલાર છે. વાયુને વાયુ કહેવાશે, આકાશને આકાશ. એવું નથી કે બધા પરમાત્મા છે. મનુષ્ય સમજે છે કે વાયુમાં પણ ભગવાન છે, આકાશમાં પણ ભગવાન છે. હવે બાપ બધી વાતો સમજાવે છે. બાપની પાસે જન્મ તો લીધો, પછી ભણાવે કોણ? બાપની પાસે જન્મ લીધો તો પછી ભણાવે કોણ છે? બાપ જ રૂહાની શિક્ષક બનીને ભણાવે છે. અચ્છા, ભણીને પૂરું કરશો તો પછી સાથે લઈ જશે, પછી તમે આવશો પાઠ ભજવવા. સતયુગમાં પહેલા પહેલા તમે આવ્યા હતા, હવે પાછા બધા જન્મોના અંતમાં આવીને પહોંચ્યા છો, ફરી પહેલા આવશો. હવે બાપ કહે છે, દોડ લગાવો, સારી રીતે બાપને યાદ કરો, બીજાઓને પણ ભણાવવાના છે, નહીં તો આટલા બધાને ભણાવે કોણ? બાપના જરૂર મદદગાર બનશો ને, ખુદાઈ ખિદમતગાર પણ નામ છે ને. અંગ્રેજીમાં કહે છે સેલ્વેશન આર્મી. કયું સેલ્વેશન જોઈએ? બધા કહે છે શાંતિનું સેલ્વેશન જોઈએ. બાકી તેઓ કોઈ શાંતિનું સેલ્વેશન થોડી આપે છે. જે શાંતિનું સેલ્વેશન માંગે છે એમને કહો. બાપ કહે છે, શું હમણાં અહીં જ તમને શાંતિ જોઈએ? આ કંઈ શાંતિધામ થોડી છે. શાંતિ તો શાંતિધામમાં જ હોઈ શકે છે, જેને મૂળ વતન કહેવાય છે. આત્માને શરીર નથી તો શાંતિમાં છે. બાપ જ આવીને આ વારસો આપે છે. તમારામાં પણ સમજાવવાની સારી યુક્તિ જોઈએ. પ્રદર્શનમાં જો આપણે ઊભા રહીને બધાનું સાંભળીએ તો ઘણાની ભૂલો કાઢીએ, કારણ કે સમજાવવા વાળા નંબરવાર તો છે ને. બધા એકરસ હોત તો બ્રાહ્મણી એવું કેમ લખે કે ફલાણા આવીને ભાષણ કરે? અરે, તમે પણ બ્રાહ્મણ છો ને? બાબા, ફલાણા અમારા કરતા હોશિયાર છે. હોશિયારીથી જ મનુષ્ય પદ મેળવે છે ને. નંબર વાર તો છે ને, જ્યારે પરીક્ષાનું પરિણામ નીકળશે તો પછી તમને જાતે જ સાક્ષાત્કાર થશે, પછી સમજશે અમે તો શ્રીમત પર નહોતા ચાલતા. બાપ કહે છે હું પણ વિકર્મ, બાપ કહે છે કોઈ પણ વિકર્મ નહીં કરો, દેહધારી સાથે લગાવ નહીં રાખો. આ તો પાંચ તત્વોનું બનેલું શરીર છે ને, પાંચ તત્વોની થોડી પૂજા કરવાની છે કે યાદ કરવાના છે. ભલે આ આંખોથી જુઓ પરંતુ યાદ બાપને કરવાના છે. આત્માને જ હવે નોલેજ મળી છે, હવે આપણે ઘરે જવાનું છે, પછી વૈકુંઠમાં આવીશું. આત્માને સમજી શકાય છે, જોઈ ન શકાય, તેમાં પણ તેમ આ પણ સમજી શકે છે. હા, દિવ્ય દ્રષ્ટિથી પોતાનું ઘર તથા સ્વર્ગને જોઈ શકાય છે. બાપ કહે છે બાળકો મન મના ભવ મધ્યાજી ભવ, એટલે બાપને અને વિષ્ણુપુરીને યાદ કરો, તમારો મુખ્ય ઉદ્દેશ જ આ છે. બાળકો જાણે છે આપણે હવે સ્વર્ગમાં જવાનું છે, બાકી બધાને મુક્તિમાં જવાનું છે. બધા તો સતયુગમાં આવી નથી શકતા, તમારો છે દૈવી ધર્મ. આ થઈ ગયો મનુષ્યનો ધર્મ, મૂળ વતનમાં તો મનુષ્ય નથી ને, અહીં છે મનુષ્ય સૃષ્ટિ. મનુષ્ય જ તમો પ્રધાન અને પછી સતો પ્રધાન બને છે. તમે પહેલા શુદ્ર વર્ણમાં હતા, હવે બ્રાહ્મણ વર્ણમાં છો. આ વર્ણ ફક્ત ભારતવાસીઓના છે, બીજા કોઈ પણ ધર્મને આવું નહીં કહેવાશે, બ્રાહ્મણ વંશી સૂર્યવંશી. આ સમયે બધા શુદ્ર વર્ણના છે, જળજળીભૂત અવસ્થા થયેલી છે. તમે જૂના બન્યા છો તો આખું ઝાડ જળજળીભૂત તમો પ્રધાન બન્યું છે, પછી આખું ઝાડ થોડી સત્તો પ્રધાન બની જશે. સત્તો પ્રધાન નવા ઝાડમાં તો ફક્ત દેવી દેવતા ધર્મવાળા જ છે. પછી તમે સૂર્યવંશીથી ચંદ્રવંશી બની જાઓ છો, પુનર્જન્મ તો લો છો ને, પછી વૈશ્ય શુદ્રવંશી. આ બધી વાતો છે નવી. આપણને ભણાવવા વાળા જ્ઞાનના સાગર છે, એ જ પતિત પાવન સર્વના સદગતિ દાતા છે. બાપ કહે છે તમને જ્ઞાન હું આપું છું, તમે દેવી દેવતા બની જાઓ છો પછી આ જ્ઞાન રહેતું નથી. જ્ઞાન અપાય છે અજ્ઞાનીઓને, બધા મનુષ્ય જ્ઞાન અંધકારમાં છે, તમે છો અજવાળામાં. આમના 84 જન્મોની કહાની તમે જાણો છો. આપ બાળકોને બધું જ્ઞાન છે. મનુષ્ય તો કહે છે ભગવાને આ સૃષ્ટિ રચી જ કેમ, શું મોક્ષ નથી મળતો? અરે આ તો પૂર્વ નિર્ધારિત ખેલ છે, અનાદિ ડ્રામા છે ને. તમે જાણો છો આત્મા એક શરીર છોડી જઈને બીજું લે છે, આમાં ચિંતા કરવાની જરૂર જ શું છે? આત્માને જઈને પોતાનો બીજો પાઠ ભજવ્યો, રડો ત્યારે જ્યારે ચીજ પાછી મળવાની હોય, પાછી તો આવતી નથી, પછી રડવાથી શું ફાયદો? હવે તમારે બધાએ મોહજીત બનવાનું છે. કબ્રસ્તાનથી મોહ શું રાખવાનું છે? આમાં તો દુઃખ જ દુઃખ છે. આજે બાળક છે, કાલે બાળક પણ એવું બની જાય છે જે બાપની પાઘડી ઉતારવામાં પણ વાર ન કરે, બાપ સાથે પણ લડી પડે છે. અને કહેવાય જ છે નિધન, અર્થાત ધણી વગરની દુનિયા. કોઈ ધણી ધોણી નથી જે શિક્ષા આપે. બાપ જ્યારે આવી હાલત જુએ છે તો ધણી ના બનાવવા આવે છે, બાપ જ આવીને બધાને ધણીના બનાવે છે. ધણી આવીને બધા ઝઘડા ખતમ કરી દે છે. સતયુગમાં કોઈ ઝઘડા હોતા નથી. આખી દુનિયાના ઝઘડા ખતમ કરી દે છે. પછી જય જયકાર થઈ જાય છે. અહીં મેજોરિટી માતાઓની છે. દાસી પણ આમને સમજે છે. હથિયાલો બાંધતા સમય કહે છે, તમારા પતિ ઈશ્વર ગુરુ વગેરે બધું જ છે. પહેલા મિનિસ્ટર અર્થાત શ્રીમાન, પછી મિસેજ અર્થાત શ્રીમતી. હવે બાપ આવીને માતાઓને આગળ રાખે છે. તમારા ઉપર કોઈ જીત મેળવી ન શકે. તમને બાપ બધા કાયદા શીખવાડે છે. મોહજીત રાજાની કથા છે, તે બધી બનાવેલી વાર્તાઓ છે. સતયુગમાં તો અકાળે મૃત્યુ થતું જ નથી. સમય પર એક શરીર છોડી બીજું લઈ લે છે. સાક્ષાત્કાર થાય છે. હવે આ શરીર વૃદ્ધ થયું છે, પાછું નવું લેવાનું છે. નાનું બાળક જઈને બનવાનું છે. ખુશીથી શરીર છોડી દે છે. અહીં તો ભલે કેટલા પણ વૃદ્ધ હશે, રોગી હશે, અને સમજશે પણ કે ક્યાંય આ શરીર છૂટી જાય તો સારું, પણ મરતી વખતે રડશે જરૂર. બાપ કહે છે, હવે તમે એવી જગ્યાએ ચાલો છો જ્યાં રડવાનું નામ નથી. ત્યાં તો ખુશી જ ખુશી રહે છે. તમને કેટલી અપાર ખુશી, બેહદની ખુશી રહેવી જોઈએ. અરે, આપણે વિશ્વના માલિક બનીએ છીએ. ભારત આખા વિશ્વનું માલિક હતું, હમણાં ટુકડા ટુકડા થઈ ગયા છે. તમે જ પૂજ્ય દેવતા હતા, પછી પૂજારી બનો છો. ભગવાન થોડી જ પોતે જ પૂજ્ય, પોતે જ પૂજારી બનશે. જો એ પણ પૂજારી બને તો પછી પૂજ્ય કોણ બનાવે? ડ્રામામાં બાપનો પાર્ટ અલગ જ છે. જ્ઞાનના સાગર એક છે, એ એકની જ મહિમા છે. જ્યારે જ્ઞાનના સાગર છે તો ક્યારે આવીને જ્ઞાન આપે જે સદગતિ થાય. અહીં જરૂર આવવું પડે. પહેલાં તો બુદ્ધિમાં બેસાડો કે આપણને ભગવાન ભણાવવા વાળા કોણ છે. ત્રિમૂર્તિ, ગોળો અને ઝાડ, આ છે ચિત્ર. ઝાડને જોવાથી જટ સમજી જશે અમે તો ફલાણા ધર્મના છીએ, અમે સતયુગમાં આવી ન શકીએ. આ ચક્ર તો ખૂબ મોટું હોવું જોઈએ. લખાણ પણ પૂરું હોય. શિવ બાબા બ્રહ્મા દ્વારા દેવતા ધર્મ એટલે નવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે. શંકર દ્વારા જૂની દુનિયાનો વિનાશ, પછી વિષ્ણુ દ્વારા નવી દુનિયાની પાલના કરાવે છે. આ સિદ્ધ થઈ જાય. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, બંનેનું કનેક્શન અર્થાત સંબંધ છે ને. બ્રહ્મા સરસ્વતી સો પછી લક્ષ્મી નારાયણ બને છે. ચડતી કળા એક જન્મમાં થાય છે, પછી ઉતરતી કળામાં 84 જન્મ લાગે છે. હવે બાપ કહે છે, તે શાસ્ત્ર વગેરે રાઈટ અર્થાત સાચા છે કે હું રાઈટ છું અર્થાત સાચો છું? સાચી સત્યનારાયણની કથા તો હું સંભળાવું છું. હવે તમને નિશ્ચય છે કે સત્ય બાપ દ્વારા આપણે નરથી નારાયણ બની રહ્યા છીએ. પહેલી મુખ્ય આ પણ એક વાત છે કે મનુષ્યને જ ક્યારેય બાપ, શિક્ષક, ગુરુ નથી કહેવાતા. ગુરુને ક્યારેય બાબા અથવા શિક્ષક કહેવાશે શું? અહીં તો શિવ બાબાની પાસે જન્મ લો છો, પછી શિવ બાબા તમને ભણાવે છે, પછી સાથે પણ લઈ જશે. મનુષ્ય તો આવા કોઈ હોતા નથી જેને બાપ શિક્ષક ગુરુ કહેવાય. આ તો એક જ બાપ છે, એમને કહેવાય છે સુપ્રીમ ફાધર. લૌકિક બાપને ક્યારેય સુપ્રીમ ફાધર નહીં કહેવાશે. બધા યાદ તો પણ એમને કરે છે, એ બાપ તો છે જ. દુઃખમાં બધા એમને યાદ કરે છે, સુખમાં કોઈ નથી કરતું. તો એ બાપ જ આવીને સ્વર્ગના માલિક બનાવે છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, પાંચ તત્વોના બનેલા આ શરીરોને જોવા છતાં પણ યાદ બાપને કરવાના છે. કોઈ પણ દેહધારી સાથે લગાવ નથી રાખવાનો, કોઈ વિકર્મ નથી કરવાના. બીજી પોઈન્ટ છે, આ પૂર્વ નિર્ધારિત ડ્રામામાં દરેક આત્માનો અનાદિ પાર્ટ છે. આત્મા એક શરીર છોડી બીજું લે છે, એટલે શરીર છોડવા પર ચિંતા કરવાની નથી કરવાની, મોહજીત બનવાનું છે. વરદાન છે, સંપૂર્ણ આહુતિ દ્વારા પરિવર્તન સમારોહ મનાવવા વાળા દ્રઢ સંકલ્પધારી ભવ. સંપૂર્ણ આહુતિ દ્વારા પરિવર્તન સમારોહ મનાવવા વાળા દ્રઢ સંકલ્પધારી ભવ. જેવી રીતે કહેવત છે, ધરત પરિયે ધર્મ ન છોડીએ, તો કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, માયાના મહાવીર રૂપ સામે આવી જાય, પરંતુ ધારણાઓ ન છૂટે. સંકલ્પ દ્વારા ત્યાગે કરેલી સંકલ્પ દ્વારા ત્યાગ કરેલી બેકાર વસ્તુઓ સંકલ્પમાં પણ સ્વીકાર ન થાય. સદા પોતાના શ્રેષ્ઠ સ્વમાન, શ્રેષ્ઠ સ્મૃતિ અને શ્રેષ્ઠ જીવનના સમર્થી સ્વરૂપ દ્વારા શ્રેષ્ઠ પાઠધારી બની શ્રેષ્ઠતાનો ખેલ કરતા રહો. કમજોરીઓના બધા ખેલ સમાપ્ત થઈ જાય જ્યારે એવી સંપૂર્ણ આહુતિનો સંકલ્પ દ્રઢ થશે, ત્યારે પરિવર્તન સમારોહ થશે. આ સમારોહની તારીખ હમણાં સંગઠિત રૂપમાં નિશ્ચિત કરો. સ્લોગન છે, રિયલ ડાયમંડ બનીને પોતાના વાઇબ્રેશનની ચમક વિશ્વમાં ફેલાવો. રિયલ ડાયમંડ બની પોતાના વાઇબ્રેશનની ચમક વિશ્વમાં ફેલાવો. અચ્છા, એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. આજની પોઈન્ટ છે, સાધારણ સેવાઓ કરવી એ કોઈ મોટી વાત નથી, પરંતુ બગડેલાને બનાવવું, અનેકતામાં એકતા લાવવી, આ છે મોટી વાત. બાપ દાદા આજ કહે છે કે પહેલા એક મત, એક બળ, એક ભરોસો અને એકતા સાથીઓમાં, સેવામાં, વાયુમંડળમાં હોય. સાધારણ સેવાઓ કરવી એ કોઈ મોટી વાત નથી, પરંતુ બગડેલાને બનાવવું, અનેકતામાં એકતા લાવવી, આ છે મોટી વાત. બાપ દાદા આજ કહે છે કે પહેલા એક મત, એક બળ, એક ભરોસો અને એકતા સાથીઓમાં, સેવામાં, વાયુમંડળમાં હોય. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. ઓમ શાંતિ.